તારીખ 11/11/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 388 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 202
હું લાયક સ્વરૂપ છું એમ અનુભવમાં આવ્યું ત્યાં જ્ઞાન ધારાને કોઈ રોકી શકતું નથી. ધની એવો છે કે અનુભવીને સ્વવિકલ્પ દિશામાં આવતા જ્ઞાન ધારા છે ચાલુ થઈ જાય છે, કરતા પણ એ ચાલુ કરવી પડે, હું જ્ઞાતા રહું એવો વિકલ્પ કરવો પડે પછી જ્ઞાતા રહેવાય, હું જ્ઞાતા છું એવું સ્મરણ કરવું પડે પછી જ્ઞાતા રહેવાય, એમ નહીં. જ્ઞાન ધારાને રોકી શકાતી નથી, કોઈ રોકી શકતું નથી, એટલે ગમે તેવા પ્રતિકૂળ અનુકૂળ સંયોગો આવે તો પણ જ્ઞાતા દ્રષ્ટાપણું જે પ્રગટ થઈ ગયું એ જ્ઞાતા દ્રષ્ટાપણાને અનુકૂળતા પ્રતિકૂળતા રોકી શકતી નથી, એમ કહેવું છે. એવું જ્ઞાતા દ્રષ્ટાપણું પોતાના સ્વરૂપ સામર્થ્યથી પ્રગટ થયું છે, એમ કહેવું છે. પોતાના નિજ સામર્થ્ય પ્રગટ થયેલું છે, એને અનુકૂળતા પ્રતિકૂળતાની કોઈ અપેક્ષા નથી. રોગનો દૃષ્ટાંત એટલા માટે કહ્યો છે કે ગમે તેવો રોગ આવે પણ એ તો શરીરમાં છે, એ ક્યાં આત્મામાં છે. સાધક જીવની મુખ્ય પરિણતિ આ જ્ઞાન ધારા છે, એટલે રોગના કાળમાં પણ એનું સ્વરૂપ સંબંધીનું વેદન છે, સ્વરૂપ સંવેદન છે, એમાં આત્માનું જાણવું છે, આત્માનું વેદવું છે, એ મુખ્ય છે. અને રોગનું બાજુમાં જ્ઞાન થાય છે, પોતાપણે મને રોગ થયો છે એમ એ વેદન કરતા નથી. જ્ઞાન થાય છે સાતા અસાતાના વેદનનું, રોગમાં અસાતાનું વેદન છે તો એનું જ્ઞાન થાય છે. રોગ છે તેને આત્માએ જાણ્યો છે એમ કહે છે. રોગને આત્માએ જાણ્યો છે ત્યાં રોગનું જ્ઞાન થાય છે, પણ એમાં ભળીને આત્માએ જાણ્યું નથી, જાણવા જાણવામાં ફેર છે. મિથ્યા દ્રષ્ટિ જીવ તન્મય થઈને જાણે છે. રોગનો ઉપદ્રવ શરીરમાં થાય ત્યારે મને આ ઉપદ્રવ થયો છે, આ પ્રતિકૂળતા મને છે, આ વેદના મને થાય છે એમ રોગને વેદે છે. માથું ફાટ ફાટ થતું હોય, શું કે એવો માથાનો દુખાવો છે કે માથું ફાટે છે, અંદરમાં રસી થયું એવા ચસકા મારે છે. આ રસી થાય ત્યારે ચસકા આવે છે, એ છે કે મારામાં મને થાય છે એમ ત્યાં જણાતું નથી. લોકોત્તર દશા છે, સાધક દશા, જ્ઞાનીની દશા એ લોકોત્તર દશા છે. એનાથી ભિન્ન રહીને શરીરની અવસ્થા અસાતાની શરીરમાં થાય છે એવું જ્ઞાન થાય છે, પણ મારા જ્ઞાનમાં એ જણાય છે, મારા જ્ઞાનમાં થાય છે એટલે મારામાં થાય છે એમ તો ત્યાં અનુભવ થતો નથી. અનુભવમાં મોટો ફેર છે, એકને પોતામાં અનુભવ થાય છે દુઃખી થઈ જાય છે, એકને પોતાના જ્ઞાનમાં જણાય છે પણ મારામાં થાય છે એવો અનુભવ નથી થતો, આટલો ભિન્ન થઈ જાય છે. તેથી કરીને નારકીમાં હોય સાધક તો પણ અંતર સુખરસ ઘટાઘટી એમ કહ્યું ને, ત્યાં પણ જ્યારે વિશેષ પુરુષાર્થમાં આવે છે ત્યારે એ નિર્વિકલ્પ ઉપયોગમાં આવે છે, ત્યારે તો એને ક્યાંય પણ વેદનાનો જાણવું પણ નથી, ઉપયોગ ફરી ગયો. કેમ કે ઉપયોગ તો એક કાળે બેને જાણે નહીં, જ્યારે ઉપયોગ આત્માને જાણવામાં ગયો ત્યારે તો બધી અશાતા નારકીની તમામ પ્રતિકૂળતા, સાતમી નારકીમાં નવું સમ્યક દર્શન ઉપજાવનારા જીવો છે. કેમ કે કોઈ જીવ સમ્યક દર્શન સહિત તો એ સ્થિતિએ જાય નહીં, પહેલી બીજી ને ત્રીજી, ત્રીજીથી વધારે કોઈ ન જાય. જાય તો પણ કોઈ એવા જીવ હોય કે પહેલા જેને ગતિની સ્થિતિ બાંધી લીધી હોય તો પણ એની મર્યાદા આટલી જ હોય છે. સાતમી નારકીમાં તો નિયમથી મિથ્યા દ્રષ્ટિ જીવો જ ઉપજે, પણ સમ્યક દર્શન પામવાનો, ધર્મ પામવાનો ત્યાં નિષેધ નથી. અતિ પાપ કર્યા હોય, છેલ્લી હદના પાપ કર્યા હોય, એને પણ પાછું ફરવાનો, પાછા ફરવાનો અધિકાર છે. એમ નથી કે પાછો ન વળી શકે. અને જ્યારે એ ધર્મને પામે છે ત્યારે એ પુણ્ય આત્મા છે, ત્યારે એ પાપ આત્મા નથી પણ પુણ્યાત્મા, એને પવિત્ર આત્મા છે એમ કહેવામાં આવે. સમ્યક દર્શનથી જેણે પવિત્રતાને પ્રાપ્ત કરે છે એવો આત્મા છે. ત્યાં બધી તમામ પ્રકારની પ્રતિકૂળતાની વેદના છૂટી જાય છે. ઉપયોગ ફેર્યો, ઉપયોગ તે ધર્મ, ઉપયોગ ફેર્યો એટલે ત્યાં વેદન નથી કોઈ પ્રતિકૂળતાનો. જો આત્મામાં એ અશાતા હોત, આત્મામાં થતી હોત, અને એ અશાતાનું અસ્તિત્વ આત્મામાં હોત તો એને ત્યાં વેદન અનુભવમાં આવવું જોઈતું હતું અશાતાનું, પણ એમ તો ત્યાં બનતું નથી. અહીંયા તો સ્વવિકલ્પ દશામાં લીધું છે. કે રોગ છે, સ્વવિકલ્પ દશામાં તેને આત્માએ જાણ્યો છે, આત્માને એ જાણવાનું થયું કે આ અશાતા છે, પણ એનાથી ભિન્ન રહીને જાણ્યું છે. જાણનાર અશાતાથી જુદો ભાવ રહે છે, જાણનાર ભાવ જુદો રહે છે, એમ પોતાનું જુદાપણું જાણનાર રાખીને જાણે છે. એ ક્યાં જ્ઞાનને જોઈ શકે છે? એને જે ભણ્યા ભણાવવામાં આવ્યું છે કે આને જ્ઞાન તંતુ કહેવાય, આને ફલાણું કહેવાય, આને ફલાણું કહેવાય, એ જે શીખ્યા છે એ વાત કરે છે. બાકી એ લોકોને કાંઈ ખબર નથી. ખરેખર તો વર્તમાનમાં જે તબીબી વિજ્ઞાન છે, મેડિકલ સાયન્સ જેને કહે છે, એ ઘણું મર્યાદિત છે. શરીરના ગુણધર્મો એટલા છે, વૈદને આપણે લઈ ગયા હતા, એક આયુર્વેદ સાંગોપાંગ ભણીને આખા શરીર વિજ્ઞાનમાં કોઈને નિષ્ણાંત થવું હોય તો 200 વર્ષ લાગે એમ કીધું. કેટલા? 45 વર્ષની વૈદિક પ્રેક્ટિસ કર્યા પછી નિવૃત્તિ લીધી છે. અનુભવી ગણાય છે. અનુભવી એટલે શું? સામાન્ય રીતે બીજા કરતા વધારે થોડુંક જાણતા હોય, એથી વધારે કાંઈ નહીં. પણ આયુર્વેદ છે એમાં આખું શરીર વિજ્ઞાનનું જ્ઞાન છે કે હા કેટલો ટાઈમ લાગે ભણવું હોય તો, કે 200 વર્ષ જોઈએ કોઈ માણસને તૈયાર થવું હોય તો. એમ એટલા તો અત્યારે આયુષ્ય છે. આમ છે એટલે એ અનુમાનથી ને થોડું ઘણું સંશોધનથી જે જાણ્યું છે જાણ્યું છે, જરાક ફેરફાર એમાં હોય એને જાણ્યું એના કરતા તો એ કે કાંઈ નિદાન થતું નથી. શું કહે કે નિદાન થતું નથી, કાંઈ સમજાતું નથી, રોગ છે આ થાય છે, આમાં આમ હોવું જોઈએ પણ આમ નથી થતું, કાંઈ સમજાતું નથી. એ વાત કેટલાય કિસ્સા બને છે. માનસિક પરિણતિ વધારે નબળી પડી હોય ત્યારે એમ કે જ્ઞાન તંત્ર નબળા પડી ગયા છે. મૂળ તો માનસિક ડિપ્રેશન છે. એ આવે બધું, પણ ખરેખર શું છે કે જળ ચૈતન્યની જે ભિન્નતા છે પદાર્થની, જો કૃષ્ણદેહ છતાં ઘણી બુદ્ધિ હોય ઘણું જ્ઞાન હોય અને સ્થૂળ દેહ રુષ્ટપુષ્ટ દેહ હોય છતાં મતિ અલ્પ હોય, શું જ્ઞાન તંતુ વારે સદન છે? સાવ સુખ લકડીને એમ થાય કે આ કેમ જીવતો હશે, અડધી રોટલી ખાઈ શકતો હોય, જ્ઞાન જુઓ એનું સ્વતંત્ર ચિત્ત છે, કોઈ શરીરના ગુણધર્મ વારે સંબંધ નથી. અને ફર્સ્ટ ક્લાસ એડવર્ડ જેવો મોટો, કિંગ જ્યોર્જ જેવો દેખાવ લાગતો હોય અને હાવ બાર દાન હોય કોથળા જોઈને બોલે ત્યારે ખબર પડે કે હવે ભાઈ તો કાંઈ નથી, આવો સરસ દેખાવ આવું શરીર. એની યારે કાંઈ શરીરને ને બુદ્ધિને જ્ઞાનને કોઈ લેવા દેવા નથી, એના જ્ઞાન તો તું હાજા નથી. પાંડો માણસ હોય શરીર સારું હોય હોય કે ન એ લોકો ઘણું દુનિયામાં તો ઘણું આડુંઅવળું ચાલે છે, કોઈ માતા પિતાના ગુણો પુત્રમાં આવે સંતાનોમાં આવે એવું કાંઈ નથી, તો સ્વતંત્ર આત્મા છે, એના પૂર્વકર્મ લઈને એ આવ્યું છે. પરિવારની અંદર જે છે એ બધા પોતપોતાના પૂર્વકર્મ લઈને આવેલા છે, કોઈના પૂર્વકર્મ કોઈનામાં આવે છે એવું તો કાંઈ છે. બાપ પાગલ હોય ને દીકરો મોટો બેરિસ્ટર જજ થાય, અથવા બાપ મોટો સુપ્રીમ કોર્ટનો જજ હોય ને દીકરો પાગલ થઈ જાય, સાવ સ્વતંત્ર છે, એની સાથે કાંઈ સંબંધ નથી કે આને આટલું હોય તો આને આટલું હોય એવું કાંઈ નથી. અહીંયા તો વિશેષ વાત એ લીધી છે કે સામાન્ય રીતે જગતના જીવો શરીર વેદનાના કાળમાં એક તો દેહાત્મ બુદ્ધિ છે સાથે સાથે વેદનાનો ઉપદ્રવ થતા તીવ્ર વેદનામાં તન્મય થઈને એકત્વપણે પરિણમી જાય છે. એ જ્ઞાની સાધક એવી દશા છે, લોકોત્તર દશા છે, કે કોઈ પણ પ્રકારની તીવ્રમાં તીવ્ર વેદના હોય તો પણ તે વેદનાનું દુઃખ એને નથી. દુઃખ મટાડવા માટે, જે દુઃખ મટાડવા માટે કોઈ દવા કામમાં ન આવે, પેઇન કિલરના ઇન્જેક્શન ભારેમાં ભારે આવે એ ફેલ જાય છે, અસર જ ન કરે એવી વેદના હોય તો પછી ત્યાં બીજા કાંઈ ઘરેણા દાગીના ત્યાં લટકાડી દઈએ તો સુખ થાય, હીરામૂર્તિ લટકાડે ત્યાં, નોટોના બંડલ બાંધી દઈએ, નવી નવી નક્કોર નોટો રાખીને, એથી કાંઈ વેદના મટે એવું નથી. અને કોઈ પણ જાતના કાંઈ પણ બાહ્ય પરિશ્રમ વિના, માત્ર અંતર પુરુષાર્થથી એટલે સ્વાધીનતાથી, કોઈની પરાધીનતા વિના ગમે તેવી વેદનામાં એનું દુઃખ ન થાય ને સુખમાં સુખાનુભવમાં રહી શકાય, એની કિંમત કેટલી? એની કિંમત કોઈ બહારની ચીજથી થઈ શકે એવું નથી, તેમ એ સમ્યક દર્શનને કોઈ બહારની ચીજથી ખરીદી શકાય એવું નથી. ભાઈ કેટલું દાન આપે, કેટલા લાખ કરોડનું દાન આપે તો એને સમ્યક દર્શન થાય, કેટલા મંદિર બંધાવે તો એને સમ્યક દર્શન થાય, કેટલી પ્રતિમાની સ્થાપના કરે ભગવાનની તો એને સમ્યક દર્શન થાય, કે એ કાંઈ લેવા દેવા
નથી.
કોઈ એની લેવડ દેવડ કોઈ એ રીતે થતી નથી. એક મમત્વમાં મૂકી દે, સંયોગથી, શરીરથી અને રાગથી મમત્વમાં મૂકી દે, અને પોતાનું અસ્તિત્વ છે ત્યાં મમત્વ કરે. મમત્વ એટલે મારાપણું, ત્વ આવ્યું ને, ત્વ એટલે તે પણ મારાપણું કરે, પોતાનું સ્વરૂપ છે ત્યાં પોતાપણું કરે, તો એને કોઈ પણ જાતની બહારમાં લેતી દેતી કર્યા વિના દુઃખ ટળે અને સુખનો અનુભવ થાય, અલૌકિક શાંતિનો અને અલૌકિક સુખનો અનુભવ થાય. ત્યાં રોગાદીનું જાણવું થાય છે, પણ રોગ મને થાય છે ને એનું મને દુઃખ થાય છે એવો અનુભવ થતો નથી. બહુ વિશિષ્ટ વાત છે. ન ચિંતન કરી શકે તો એમાં પોતાની અશક્તિનું કારણ છે, રોગના પ્રાબલ્યનું કારણ નથી. પોતાની નબળાઈનું કારણ છે. ગમે તેવો રોગ હોય, સાતમી નારકીમાં ચેતન ગોળો આખો છૂટો પડી જાય, ત્યાં રોગ કેવો છે? કેવા રોગ છે ત્યાં તો? કાંઈ તો એ રોગનો કોઈ કેટલા લાખમો ભાગે નથી, સહસ્ત્રાંશ નહીં, લાખમો ભાગ નથી અહીંયા એવા રોગનો. તો એવો અંધકાર, એટલી ગંદકી, એટલી ઉષ્ણતા છે, એટલી શીત પણ, એટલું ઠંડા પણ, એ કણિયો આયા એનો નથી, એટલું બધું જબરદસ્ત છે. આત્માની શક્તિ એટલી છે કે ત્યાં ભિન્ન પડી શકે છે, તો અહીંયા ભિન્ન ન પડી શકે એ પ્રશ્ન નથી. રોગનું પ્રાબલ્ય ત્યારે કહેવાય છે કે જ્યારે પોતે પોતાની નબળાઈમાં હોય ત્યારે. પોતે સબળ હોય તો રોગનું પ્રાબલ્ય રોગમાં રહી ગયું. તારતમ્ય વિશેષ હોય તો એ શરીરનો રોગ શરીરમાં છે, આત્મામાં તો છે જ નહીં. ખરેખર તો શરીરનો રોગ શરીરમાં છે ને આત્મામાં તો નથી. બસ જે જે સ્થિતિ છે એનો અનુભવ કરવો છે. આત્મામાં નથી એવી સ્થિતિ છે એવો આત્માનો અનુભવ. શરીર નજીકમાં છે તો એનું જાણવું થાય, બાજુમાં જોડે રહેલા શરીરનું જ્ઞાન થાય કે અસાતા છે, પણ તેથી મારામાં થાય એમ જાણનારે ક્યાંથી જાણ્યું છે કે એ ખોટું છે જાણે. તાંદુલિયા મચ્છ ને સંઘરણ કેવું છે? વજ્રનારાજ સંઘરણ છે.
મુક્તિ પ્રાપ્ત કરે એવું છે.
પરિણામ હવળા કરે તો મુક્તિ માં જાય ને અવળા કરે તો હાથમાં નારકી માં જાય. એટલે સંઘરણ તો એને પરિણામ જેવા કરે એમાં જોરથી આગળ વધવામાં નિમિત્ત પડે, પરિણામ કરશે સ્વતંત્ર, એ સંઘરણને આધારે નહીં. અવળા કરે કે હવળા કરે, હવળા કરે તો આમ જાય ને અવળા કરે તો આમ જાય. સંઘરણ શું કરે એમાં? એ તો પૂર્વકર્મ કૃત છે. સંયોગ, હવે એ સંયોગ છે તો પોતે પરિણામ સંયોગને, સંયોગ એને અવળા હવળા પરિણામ નહીં કરાવે, એ તો સ્વતંત્ર એને કરવાના છે. કેમ કે જીવ પદાર્થ સ્વતંત્ર છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે.
મહાભયંકર રોગમાં પણ ઘણા મુનિઓ મુક્તિ ગયા.
પ્રશ્ન એવો ચાલ્યો હતો ચર્ચામાં, રોગનો ઉપદ્રવ પ્રબળ હોય તો આત્માનું ચિંતન ન થાય, પણ એવા પ્રબળ રોગના ઉદયમાં દુકાનનું દાગીનાનું ચિંતન કરી શકે કે નહીં? હે, શારીરિક તકલીફ ઉભી થઈ ગઈ કે બહાર ના નીકળી શકાતું હોય, શરીરની વેદના માં ઘરે પીડ્યા હોય તો વિચાર કરે ને, આ દાગીનો ઘડાવવાનો રિયો બાકી હવે, આ દાગીનો ઘડાયો છે, આ દાગીનો બનાવવો છે અથવા ખરીદવો છે. જો વેદનાના કાળમાં એવો બધો વિચાર થઈ શકતો હોય કિંમતી ચીજ નો, તો આત્મા કિંમતી ચીજ છે એનો વિચાર ન થઈ શકે એવું કોને કહ્યું? ખરેખર તો બીજી વાત છે, યોગ્યતા વાળા જીવને તો પ્રતિકૂળતાના કાળમાં વિશેષ વિશેષ આત્માનું સ્વરૂપ અવલોકવાનો અવસર છે, અને ત્યારે જ એ બરાબર અવલોકી શકે છે. એનો પ્રયત્ન થોડોક જોઈએ અથવા એની તૈયારી જોઈએ કે મારે મારું સ્વકાર્ય કરવું છે. તો પ્રતિકૂળતા અને વેદનાના કાળમાં આત્મ સ્વરૂપ સમજવા માટે પ્રયોગાત્મક એને કોઈ સમજણ કરવી હોય તો એ વિશેષ સાનુકૂળ અવસર છે. પ્રતિકૂળ નથી પણ સાનુકૂળ અવસર છે. ખરેખર તો એમ છે, એ તો અન્યમાં આવે છે. ધ્રુવની એક પુરાણિક કથા આવે છે, ધ્રુવ ધ્રુવ, એના મા બાપ કઈ હરમાન મા હતી, પછી બાપે કઈ એની માતાને જ ફેવર કરીને એવું છે, કઈ નાનપણમાં એને મારી કુટીને કાઢી મૂક્યા. રાજાનો કુંવર છે, જંગલમાં જઈને તપ કર્યું, તપ કર્યું ને એને ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો, ત્યારે એને એમ કહ્યું કે મારી અપરમાં છે જેણે મને દુઃખ આપ્યું એનો હું ઉપકાર માનું છું, જો એને મને દુઃખ ન આપ્યો તો હું આમ ક્યાંથી કરે. ઠીક, આપણો ન્યાય તો એ લોકો લઈ શકે. એ પ્રતિકૂળતા જ ખરેખર અનુકૂળતા છે એને તો. હા, શ્રીમદજી એ ખાસ લીધું છે કે આત્મ સ્વરૂપ સમજવા માટે વિશેષ સાનુકૂળતા છે. એટલે જ્યારે રોગાદીનો ઉપદ્રવ થાય ત્યારે ખ્યાલ આવી જાય તો કામે બરાબર લાગી જાય. બરાબર, 87 સમયસારની 8મી ગાથાના પ્રવચનમાંથી આવ્યા છે. દર્શન જ્ઞાન ચારિત્રથી આત્મા પ્રાપ્ત થતો નથી, પણ જે ચીજ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે તે આત્મા છે, એમ વ્યવહાર વડે પરમાર્થને સમજી શકાય છે. લોકો તો હજી કેટલાક મન વચન કાયાના બાહ્ય સાધન દ્વારા આત્મ પ્રાપ્તિની અભિલાષા રાખે છે કે આવી શરીરની ક્રિયા કરીએ, આવી વાણીની ક્રિયા કરીએ, આવી મનની ક્રિયા કરીએ તો આત્માનો અનુભવ થાય અથવા સાધના થાય, આરાધના થાય. એ તો નથી, પણ આત્માના ને આત્માના જે દર્શન જ્ઞાન ચારિત્ર મુખ્ય ગુણ છે તેનાથી, જો દર્શન જ્ઞાન ચારિત્રથી તેનાથી આત્મા પ્રાપ્ત થતો નથી. એમ કે પણ આત્મા, આત્માની પ્રાપ્તિમાં તો દર્શન જ્ઞાન ચારિત્ર જ છે. દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર તો આત્મ પ્રાપ્તિ રૂપ છે, એમ અહીંયા નથી કેવું. એ જ્ઞાન દર્શન અને ચારિત્રના ગુણ ભેદો છે. જ્ઞાન એક ગુણ છે, ચારિત્ર એક ગુણ છે, દર્શન એક ગુણ છે. એવા દર્શન જ્ઞાન ચારિત્રના જે ગુણ ભેદો છે એ ગુણ ભેદોને લક્ષમાં રાખે અથવા ભેદનું અવલંબન રાખે ત્યાં સુધી એને આત્મ પ્રાપ્તિ એટલે આત્માનો અનુભવ નથી. એમ કેવું છે. પણ જે ચીજ એટલે જે અભેદ આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપે પરિણમે, અને એ પરિણમતા એને અભેદ અનુભવ રહે, અને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદનો પણ અનુભવ ન રહે, તે આત્મા છે, તે આરાધક આત્મા છે, એમ અહીંયા કહેવું છે. એની એ વાત લીધી પેલા, એના એ બોલી લીધા કે દર્શન જ્ઞાન ચારિત્ર થી આત્મા પ્રાપ્ત થતો નથી, પણ જે ચીજ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે તે આત્મા છે, એમ વ્યવહાર વડે પરમાર્થને સમજી શકાય છે. એવો વ્યવહાર કર્યો, તે ભેદ પાડીને વ્યવહાર કર્યો, ભેદ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ પાડ્યા. એવી રીતે જે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે તે આત્મા છે એમ સમજાવીને ત્યાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો સમજાવ્યા નથી, પણ ભેદ દ્વારા અભેદને સમજાવ્યો છે, અથવા ભેદથી જ્યારે કહ્યું કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે તે આત્મા, ત્યાં કહેનારનું પ્રયોજન દર્શન જ્ઞાન ચારિત્રના ભેદોને સમજાવવાનું પ્રયોજન નથી, પણ એવા ભેદ વિનાનો આત્મા છે એમ સમજાવવાનું પ્રયોજન છે. પણ સીધો અભેદને નહીં સમજતો એવો જીવ, વ્યવહારી જીવ, સંસારી જીવ, એને ભેદ દ્વારા સમજાવવો પડે છે. આઠમી કથા છે ને, ત્યાં દુભાષ્યાની વાત ચાલે છે કે જેમ કોઈ વિદ્વાન છે એમ કહે કે સ્વસ્તિ, તો કોઈ અનાર્ય માણસ છે, જંગલમાં રહેનારો માણસ છે, એ સંસ્કૃત શબ્દ સ્વસ્તિને સમજી શકતો નથી, એને કોઈ એની ભાષામાં સમજાવનાર મળે ત્યારે એમ કહે કે આ વિદ્વાન એમ કહે છે કે તમારું શાશ્વત કલ્યાણ થાવ, અવિનાશી કલ્યાણ થાવ, સ્વસ્તિમાં એવું કહેવા માંગે છે, ત્યારે તે સાંભળીને તે પ્રસન્ન થાય છે. અરે મારું આવું કાયમી હિત જોનાર છે એમ, જે ભાષામાં એ સમજી શકતો નથી ત્યારે એની ભાષામાં કહેવું પડે છે. કથનમાં અનેક શૈલી થવાનું આ એક કારણ છે, ઘણા કારણોમાં એનું આ એક કારણ છે કે વિભિન્ન યોગ્યતા ધરાવનાર જીવો પોતાની યોગ્યતા અનુસાર જ સમજે છે, એ ત્યાં બીજો ઉપાય નથી. અને ત્યાં જ્ઞાનીઓએ નિષ્કારણ કરુણા કરીને તેની યોગ્યતામાં સમજાય એવા વચન પ્રયોગ કર્યા છે. આમ વિષય છે શ્રીમદ રાજચંદ્રજીનો, જે આ મોટો ગ્રંથ છે, પત્ર રૂપે છે, ઘણા એમાંથી તર્ક કરે છે, અહીં આમ કેમ લીધું છે, અહીં આમ કેમ લીધું છે. ભાઈ, ત્યાં તે ચોક્કસ સામે જે જીવની યોગ્યતા છે એને લક્ષમાં રાખીને વાત છે, એ કોઈ ત્રિકાળી સિદ્ધાંત ત્યાં સ્થાપ્યો નથી. પોતે સિદ્ધાંતિક દ્રષ્ટિએ જુએ તો ઘણી વાતોમાં એને સમાધાન ન થાય, પણ એમણે તો આ ગ્રંથ રચ્યો નથી સિદ્ધાંત ગ્રંથની જેમ. એમના દેહાંત પછી જે એમના પત્રો છે, એ પત્રોની અંદર રહેલું જે તત્વજ્ઞાન છે અને આત્મજ્ઞાનની જે ઝળક છે, એ ઝળકને લઈને પ્રસિદ્ધ કરનારને એમ થયું કે કોઈને કોઈ જીવને આ ઉપયોગી થવાનો સંભવ છે, એટલે પુસ્તકાકારે મૂક્યું. પણ ખરેખર તો એક એક માણસ જે એમના પરિચયમાં હતો એનામાં જેની જેવી યોગ્યતા હતી તેને તેવી વાત કરી છે. ટાઢિયો તાવ આવે એને ઠંડીની દવા ન આપે, ને ગરમીથી લૂ લાગીને તાવ આવ્યો હોય એને પોતા જ મૂકવા પડે એને બરફના, બેને એક સરખો ઉપચાર ન થાય, બે તાવ જ કહેવાય. પણ બે ને એક સરખો ઉપચાર તથા એકને શીતોપચાર કરવો પડે ને એકને ઉષ્ણ ઉપચાર કરવો પડે, કેમ કે એનો રોગ છે એનું મૂળ જુદું જુદું છે. એમ જુદા જુદા પરિણામ વિકારને લક્ષમાં રાખીને જ્ઞાનનું એ જે કાંઈ કહ્યું છે અને જ્યાં કહ્યું છે જેમ ગોતી શોધી કાઢવું જોઈએ કે આ અહીંયા કહેવાની જે વાત છે એ મને લાગુ પડે છે કે નહીં, મને ઉપયોગી થતી હોય તો મારે તે ઉપદેશને અંગીકાર કરવો જોઈએ, એટલી વાત છે. એ એને શોધી કાઢવાનો વિષય છે. અને એવું શોધી કાઢે કોણ, કયો જીવ એમ શોધી શકે છે કે જેને સ્વલક્ષ છે, તે જેને પોતાનું લક્ષ છે, જેને પોતાને નિર્દોષ થવું છે, પરિપૂર્ણ નિર્દોષ થવું છે, એવું જેનું લક્ષ છે એ જ શોધી શકે છે કે હજારો ગમે જે ઉપદેશ ચાલ્યો છે એમાંથી આ આત્માને મને શું લાગુ પડે છે,
બરાબર,
મારે શું અંગીકાર કરવા જોઈએ, મારે કામનું શું આવ્યું આમાં, એ શોધી શકે છે. બાકી તો પરલક્ષી જ્ઞાનમાં કાંઈ પકડાતું નથી. એટલે ભેદથી શાસ્ત્રોના કથન છે, ગુણ ભેદ, પર્યાય ભેદ, ધર્મ ભેદ, ગુણ ને ધર્મ વાક્ય છે તે ભેદને કહેવા માટે નથી પણ અભેદને કહેવા માટે છે, એમ શાસ્ત્રમાં પણ સાથે સાથે કહેવામાં આવ્યું જ છે કે આ ભેદથી કયું ત્યાં ભેદને ગ્રહણ નહીં કરતા, અભેદને ગ્રહણ કરાવવા અર્થે ભેદથી કહેવામાં આવે છે. એક શ્રીમદજીએ દ્રષ્ટાંત લીધો છે, બીજ ઉગ્યું હોય ને કોઈ આંગળીથી દેખાડે એ અહીંયા બીજ દેખાય છે આકાશમાં, પણ આંગળીને જોવે ને બીજ સામે ન જોવે તો કેદી બીજ દેખાય. તમે આંગળીથી દેખાડો છો એટલે મેં આંગળી સામે જોયું, કે આંગળી સામે જોઈ રહેવાનું નથી પણ આંગળીથી જે દિશા બતાવી છે ત્યાં ફેર જોવાનું છે. આંગળી સામે બિલકુલ જોવાનું નથી એમ પણ નથી અને આંગળી સામે જોઈ રહેવાનું છે એમ પણ નથી, આમ છે
બરોબર.
એમ ભેદથી અભેદનો નિર્દેશ કર્યો છે, ત્યાં ભેદમાં રોકાઈ જાય, ભેદને જ પકડી લઈએ તો એને એ વિષય સમજવાની યોગ્યતા નથી, એમ થાય છે. શું કહ્યું કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે તે આત્મા છે, એમ વ્યવહાર વડે પરમાર્થને સમજી શકાય છે. ત્યાં દર્શન જ્ઞાન ચારિત્રનું આલંબન કરાયું નથી પણ પરમાર્થનું આલંબન કરાયું છે. આત્મામાં રહેલા દર્શન જ્ઞાન ચારિત્રના ગુણો જણાવ્યા હોવા છતાં તે એક એક ગુણનું ભેદનું આલંબન કરાયું નથી પણ અભેદ પરમાર્થરૂપ વિષય છે, અભેદ આત્મા એ બધાનું એક સ્વરૂપ છે, અનંતે અનંત ગુણનું એક સ્વરૂપ છે કે જેમાં કોઈ ગુણનું સ્વરૂપ જુદું જોવામાં આવતું નથી. જો ભેદમાં અભેદમાં ભેદ દેખાય કે આવા અભેદમાં અનંતા ભેદ છે તો અભેદનો અનુભવ થતો નથી, આમ છે. અભેદમાં ભેદ હોવા છતાં એટલી હદે એને ગૌણ કરાવે છે કે અનુભવમાં તે ભેદો આવતા નથી,
બરાબર,
હોવા છતાં તે અનુભવમાં આવતા નથી, એ રીતે અભેદને ગૌણ કરાવે છે અને પરમાર્થનો અવલંબન લેવડાવે છે, અનુભવ કરાવે છે,
બરાબર.
આ શૈલી છે એની, અનિવાર્ય છે કે ભેદથી કયા વિના સમજી શકતો નથી જીવ, છતાં એને ભેદ લક્ષમાં ન રહે ને અભેદ આખો પદાર્થ લક્ષમાં રહે ત્યારે જ એનું જ્ઞાન તે પદાર્થ સંબંધિત પરિપક્વતાને પામે છે. જેમ કે સોનું, તો સોનાને ન ઓળખતો હોય એને સોના સંબંધીના ગુણો બતાવવા પડે કે સોનું પીળું હોય છે, પણ જોજે હો જેટલું પીળું એટલું સોનું નહીં, એ મારો હાર કહી દે. સોનું પીળું હોય છે ખરું, પણ જેટલું પીળું એટલું સોનું નહીં. વળી સોનું વજનદાર હોય છે, પણ જેટલું વજનદાર એટલું સોનું નહીં. કેમ કે પિત્તળમાં એમ હોય છે, પિત્તળે પીળું ને વજનદાર હોય છે, લોઢું વજનદાર હોય છે. સોનું તે સોનું છે, બધા ભેદો સહિત એક સોનું એમ કહેતા એનું અભેદ જ્ઞાન થાય છે. એના ગુણભેદમાં જેને સોનાનું જ્ઞાન છે એને એના ગુણભેદમાં જવાની જરૂર પડતી નથી. એમને જ એક શબ્દ માત્રથી આખા પદાર્થનો વાચકથી આખું વાચ્ય પકડાય છે, એ જ્ઞાન પરિપક્વ જ્ઞાન છે તે પદાર્થ સંબંધમાં. એ ગુરુદેવ કહેતા પ્રવચન શરૂ કરતા આ આત્મા છે એમ કરે શરૂઆત, આ રીતે કરતા. કોઈ પણ પ્રવચન શરૂ થાય ત્યારે પહેલા સ્થાપે, સ્વરૂપને સ્થાપે, આ આત્મા છે, ત્યાં આખો આત્મા જ્ઞાનમાં ખડો થઈ ગયો. જો અભેદ કહેનારના જ્ઞાનમાં એમ છે એમ સાંભળનારના જ્ઞાનમાં આવે, પછી જે અપેક્ષા કહે ત્યાં ચાલે એને બરાબર સમજી શકે. નહીતર એ અપેક્ષાની મર્યાદા સમજી શકાતી નથી, પછી પોતાની કલ્પના પ્રમાણે અર્થઘટન કરે, પછી એમાંથી ફેરફાર લાગે ત્યારે એમાં એને વાદ વિવાદ થયા વિના આમ થાય. કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રનું અવલંબન કરાયું નથી, પણ પરમાર્થનું અવલંબન કરાયું છે. વેદ આત્માનું પરમ સ્વરૂપનું અવલંબન કરાયું છે, જે શુદ્ધ પરમાત્મ તત્વ છે, જેને અનુભવતા દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ અનુભવ ગોચર થતા નથી, એનું અવલંબન કરાયું છે. એ પ્રકારે દર્શન જ્ઞાન ચારિત્રને જે પ્રાપ્ત હોય તે આત્મા એમ કહીને ભેદ વડે અભેદને બતાવ્યો છે. ભેદ વડે ભેદ બતાવ્યા નથી, પણ ભેદ વડે અભેદ બતાવ્યો છે. દર્શન જ્ઞાન ચારિત્રને જે પ્રાપ્ત હોય તે આત્મા, એટલે જે આત્મામાં જે પદાર્થમાં દર્શન જ્ઞાન ચારિત્ર જેવા ગુણો હોય તે આત્મા નામનો પદાર્થ છે એમ કહીને અભેદ આત્માને ત્યાં બતાવ્યો છે. દર્શન જ્ઞાન ચારિત્રને બતાવવાનું ત્યાં પ્રયોજન નથી. જ્ઞાન ભલે થઈ જાય, ભેદનું જ્ઞાન થઈ જાય, પણ અવલંબન માટે તે કામની ચીજ નથી. જ્ઞાનીને ભેદનું ને અભેદનું બંનેનું જ્ઞાન છે, પણ અવલંબન બંનેનું નથી. અવલંબન એકલું અભેદનું છે, જ્ઞાન બંનેનું છે ને અવલંબન એકનું છે. આમ છે, જ્યાં અવલંબન છે ત્યાં એનું વજન છે, ભેદ ઉપર એનું વજન નથી, અભેદ ઉપર જ એનું વજન છે. કેમ કે એનું એને અવલંબન વર્તે છે. ઘણા વિદ્વાનોને ભેદ પ્રભેદનો વિષય શાસ્ત્રમાં આવે, કથનમાં આવે તો રસ પડી જાય. જુઓ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદોની વાત આવી બધી શાસ્ત્રોમાં પડી છે ને અમે એને સમજાવી શકીએ છીએ, પણ ખરેખર એ કોઈ કામની ચીજ નથી. અવલંબવા માટે એ કામની આ થોકડા ના થોકડા મોઢે કરે છે ને, ઘણા ભેદો પ્રભેદો થી વિષય વિસ્તાર કરી જાણે છે કે કોઈ ભેદોનું અવલંબન માટે જરાય પ્રયોજન નથી. ઉલટાનું ભેદનું અવલંબન જાણે અજાણે રહી જાય તો એને અભેદનું અવલંબન હાથ લાગતું નથી. આ પરિસ્થિતિ મુશ્કેલી ઊભી થાય છે. જેમ પાપ પરિણામ કરવા વાળા જીવ કરતા પુણ્યના પરિણામ કરવા વાળા જીવને ફસાવાનો અવકાશ વધારે છે, અને એથી વધારે શાસ્ત્ર જ્ઞાનના ભેદ પ્રભેદ અને વિસ્તાર વાળા ક્ષોક્ષમ જાજો ક્ષોક્ષમ ઘણો શાસ્ત્રનો ક્ષોક્ષમ હોય એવા જીવને ફસાવાનો અવકાશ વધારે છે. આમ છે, ત્યાંથી નીકળવું મુશ્કેલ છે. આપવાળો જીવ તો તીવ્ર આકુળતામાં છે અને એટલો બધો દોષ ત્યાં મોટો દેખાયો હોય છે કે ચોરે ચોરી કરતા દુઃખ થાય છે કે શું કરું, મારો ધંધો છે ને પેટમાં ખાડો પીરાવીને મારે હાલતો નથી, બાકી આ કરવા જેવું તો નથી. પણ પેલો દોષને ઓળખતો નથી ને કરવા જેવું છે એમ માની બેસે છે, એને છોડી શકતો નથી. અહીંયા ફસાઈ ગયો. આમ થાય છે પુણ્યના પરિણામમાં અને શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડમાં ફસાવાનું એવું છે કે ત્યાંથી ઊંડો ઉતરીને ખૂંચી ગયો હોય એને તો બહાર કાઢવો મુશ્કેલ પડે. આમ થાય. દર્શન જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્ત હોય તે આત્મા એમ કહીને ભેદ દ્વારા અભેદને બતાવ્યો છે. ભેદ દ્વારા બતાવ્યો ત્યાં ભેદનું અવલંબન નથી કરાયું, પણ ભેદનું અવલંબન છોડાવીને અભેદ આત્માનું અવલંબન કરાયું છે એમ સમજવું કેટલી ચોખવટ કરી છે. ખરેખર તો અનાદિથી જીવની ભેદવાસિત બુદ્ધિ છે. શાસ્ત્રમાં એવો શબ્દ છે, જેમ વાસના છે એ પાપ ભાવ છે તેમ જીવને ભેદનું અવલંબન છે એને શાસ્ત્રમાં ભેદવાસના કહી છે. કે એને શાસ્ત્ર સમજવાનો અવસર ઘણી વાર મળ્યો પણ એને ભેદને જ પકડી રાખ્યા, કેમ કે એની જે વાસના એક એવી ચીજ કે છૂટતી નથી, એ પ્રકારના પરિણામ છૂટતા નથી એમ એને ભેદવાસિત બુદ્ધિમાં ભેદનું અવલંબન છૂટતું નથી એ જોઈને શાસ્ત્રમાં એને ભેદવાસના કહેવામાં આવી છે. પાપ ગણ્યું છે ત્યાં એને, પુણ્ય નથી ગણ્યું, નહીં તો પુણ્યના પરિણામ છે. આ તો શાસ્ત્રનું અધ્યયન થાય તો બધા પુણ્યના પરિણામ છે, પણ એમાં ભેદવાસિત બુદ્ધિથી અધ્યયન થાય તો એને ભેદવાસનામાં મૂકી દીધો છે. કેમ કે ત્યાં એ અભેદ આત્માને અવલંબન કરવાનો ત્યાં ઉપદેશ હોવા છતાં અને જ્ઞાનીનો કહેનારનો આશય એ હોવા છતાં એ આશયથી વિપરીત એવા ભેદના અવલંબનમાં રહે. આશય વિપરીતતા છે એટલે માર્ગ વિપરીતતા છે ત્યાં, એટલે એને ત્યાં અવલંબન છોડાયું છે એમ કહે છે. બહુ ચોખવટ છે. કે ભેદ દ્વારા બતાવ્યો ત્યાં ભેદનું અવલંબન કરાયું નથી, ઉલટાનું ભેદનું અવલંબન છોડાવીને અભેદ આત્માનું અવલંબન કરાયું છે એમ સમજવું. આમ સમજવું ઘટે છે. કોઈ પણ ભેદોથી પદાર્થનું જ્ઞાન થાય ત્યાં ભેદોને ગૌણ કરવાની જ્ઞાનને સમજવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. એ પદ્ધતિ ન હોય તો ભેદમાં અનાદિ ભેદવાસિત બુદ્ધિને ભેદમાં ફસાતા વાર લાગશે નહીં, સહેજે સહેજે એમાં ફસાઈ જશે. એ 388 મંત્ર 389 વચનામૃત 314 નંબરનો બોલ છે, એના પ્રવચનમાંથી છે. 386 નો બોલ પણ એમાંથી છે અને 389 નો બોલ પણ 314 બોલમાંથી છે. વિષય પણ એક જ છે. અહીં તો જે જ્ઞાન આત્માના લક્ષ્ય થાય તેને જ જ્ઞાન કહે છે. આ જ્ઞાનની પરિભાષા છે. જ્ઞાન કોને કહેવું? કે અભેદ આત્માને લક્ષમાં લઈને જે જ્ઞાન પરિણમે તે જ્ઞાનને જ્ઞાન કહેવું, અથવા જ્ઞાનમય આત્મામાં, જ્ઞાયક આત્મામાં તન્મય ભાવે જે જ્ઞાન પરિણમે તેને જ્ઞાન કહેવું, અથવા જ્ઞાયકના અવલંબને જે જ્ઞાન પરિણમે તેને જ્ઞાન કહેવું. બાકી જ્ઞાન માન છે. આત્માના લક્ષ્ય જ્ઞાન થાય, જ્ઞાન કર્યું, કૃષ્ણજીએ બહુ સારી વાત લીધી છે કે શરીરમાં વેદના થાય ત્યારે વેદનામાં તન્મય થઈ જવાય છે, ત્યારે એ જાણપણું ક્યાં ગયું, જેને તું જ્ઞાન કહે છે ક્યાં ગયું, એમ કરીને પ્રશ્ન પૂછ્યો છે. નાના વૃત બતાવે પાછળ આવે, એની પરીક્ષા છે. મૂડી હોય ને, મૂડી એ જરૂર પડે ત્યારે કામમાં આવે. મુસાફરીમાં જાય ત્યારે થોડા પૈસા લઈને, પછી જ્યાં એને ભૂખ લાગે અને ખરીદવું હોય તો હોય તો કામમાં આવે, પણ પસ્તીના કટકા નાખ્યા હોય તો માને કે આ નોટ છે નહીં કામમાં આવે. એ ધારણા જ્ઞાન છે ને, એ ઉદય વખતે હાજર થતું નથી. ઉદય વખતે ઉદયમાં તદાકાર થઈ જાય, ઉદયને રેડી લે, સુખે યા દુઃખે જેવી કલ્પના કરી હોય એને જ્ઞાન નથી. એ કઈ જ્ઞાનનું સ્વરૂપ નથી. છેલ્લે છે 731 સુધી. જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, જ્ઞાન થયું છે એમ માને ને, મુમુક્ષુ છે મને તો આ બધું જ્ઞાન છે. જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય, તો હું તો મોક્ષ માટે બધું કામ કરું છું.
બરોબર,
મુમુક્ષુ છું એટલે તરવાનો મોક્ષ કરી, સંસાર તરવા માટે, મોક્ષ થવા માટેનો ઈચ્છુક છું. સમજુ છો એમ માનતો હોય, હું બધું સમજુ છું, નથી સમજતો કઈ નથી. તેણે હવે એની પરીક્ષા મૂકી છે. તેણે દેહને વિશે રોગ થતી વખતે આકુલ વ્યાકુલ પણ થતું હોય તો તે વખતે વિચારવું કે તારું મુમુક્ષુ પણ ને ડાપણ ક્યાંય ગયા. ચોખ્ખી કાઠિયાવાડી ભાષામાં વાત કરી છે કે આ વખતે તારું મુમુક્ષુપણું ને તારું ડાપણ ક્યાં ગયું, જ્ઞાન ક્યાં ગયું? જ્ઞાન હતું ને, સમજણ હતી ને, સમજ્યું છે એમ લાગતું તું ને, આ સમજણ શું કામ કરે છે એને? તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય? જોઈ મુમુક્ષુ છે તો એવો વિચાર શા માટે કરતો નથી કે અહીંયા જે મારી સમજણ છે એનું શું? કોઈ વાર મુમુક્ષુ મુમુક્ષુમાં અસ્વસ્થ હોય ને તબિયત જોવાનું થાય, પછી કોઈ વિશેષ રોગનો ઉપદ્રવ હોય, એમ લાગે કદાચ શરીર છૂટી પણ જાય, તો એવી રીતે વાત કરીએ છીએ. ભાઈ, તમે ઘણું સાંભળ્યું છે, ઘણું વાંચ્યું છે, વિચાર્યું છે, એ મૂડીનો અત્યારે ઉપયોગ કરો.
બરોબર,
એ બધી મૂડી અત્યારે ઉપયોગમાં કરવા માટેની છે. જો પોતાની ચીજ વખતે કામમાં ન આવે તો એ ચીજ જ નથી. જો તરવાનો કામી હોય તો દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે, તેને આકુલતા આવવી જોઈએ નહીં. આમ છે, સામાન્ય રીતે માણસને ખ્યાલ આવે એવી વાત. અઘરું છે, પણ જેને આત્માના અવલંબને થાય છે એને તો એ ચકાસવું પડતું નથી. પણ જેને થતું નથી એને શું ચકાસવાનું? વર્ગી ભ્રમ થાય છે. આત્માના અવલંબને થાય તો જેને અંદરથી જ્ઞાયક આત્મા જાગૃત થઈ ગયો એની જ્ઞાન ધારાને રોકી શકાતી નથી. અને આવી
ગયું
એના બધા ચિહ્નો બતાવ્યા છે. જેને આત્માનું અવલંબન આવે છે એને પ્રથમ નિર્વિકલ્પ ઉપયોગમાં ગુણસ્થાન ફરે છે. અનાદિનું જે પહેલું ગુણસ્થાન છે, કેમ કે ત્રીજું ને બીજું તો પડતાનું છે, ચોથામાંથી ત્રીજામાં બીજામાં આવ્યા પછી પહેલામાં આવે પડે ત્યારે. પણ અનાદિનું જે પહેલું છે એ સીધો ચોથામાં આવે ત્યારે ઉપયોગ નિર્વિકલ્પ હોય ત્યારે ગુણસ્થાન બદલાય. ચોથા પાંચમા છઠ્ઠા બધા ગુણસ્થાન છો.
બરોબર,
તો પહેલા તો એને જો જ્ઞાન થયું હોય તો એક વખત નિર્વિકલ્પ દશા થઈ ગઈ છે કે નહીં, એ તો પહેલું એનું લક્ષણ છે. અને જો નિર્વિકલ્પ દશા થઈ છે તો હવે અત્યારે જ્ઞાન ધારા ચાલે છે કે નહીં, આ એનું બીજું લક્ષણ છે. આ બે સ્થિતિની હયાતી વિના જ્ઞાન થયું છે એમ માનવું એ તો જ્ઞાન થવા સંબંધીનો બહુ મોટો ભ્રમ છે. જ્ઞાન થવા સંબંધીનો જ બહુ મોટો ક્રમ છે. એટલે એને એ ઘણાને એવું છે ને કે ઘણું જાણપણું થાય પછી શાસ્ત્ર વાંચીને આત્મા સંબંધીનો આત્માના ગુણ ભેદો, પર્યાય ભેદો, ગુણસ્થાન ભેદો બધા છે ને, 42 ભેદ છે, 14 જીવ સમાસ, જીવસ્થાન, ગુણસ્થાન અને માર્ગના સ્થાન, 14 છે બધા, 14 કરી 42 ભેદ છે. પછી એના પ્રભેદો પણ એના અનેક છે. તો તેથી કાંઈ એને જીવનું એટલે આત્માનું જ્ઞાન થયું છે એમ અહીંયા કહેતા. અહીં તો કે છે કે જે જ્ઞાન નિજ આત્માના લક્ષ્ય થાય, નિજ સ્વરૂપ છે એનું અનુભવન થાય, અભેદ અનુભવ થાય, આનંદ સહિત અતિન્દ્રિય આનંદ સહિતનું વેદન થાય. 384માં લીધી છે ને, પોતાના સ્વતનું જ્ઞાન કરતા, ત્રીજી નીતિ છે, અતિન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના પ્રદેશે પ્રદેશેથી દેહથી ભિન્ન પડીને વેદન જ્યારે આવે ત્યારે એને શરૂઆત થઈ, પછી વિકલ્પમાં આવે તો પણ એની જ્ઞાનની ધારા જુદી કામ કરે, પરિણતિ જુદી પડી જાય. એ પરિણતિમાં જ્ઞાન છે, એ પરિણતિ છે તે જ્ઞાન, જ્ઞાનીની જ્ઞાન પરિણતિ છે, એથી એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. એ પરિણતિ સિવાયનું જે ઉપયોગાત્મક જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન, અને જે શુભરાગ વ્યવહાર ચારિત્ર એ બધું કર્મ ધારામાં જાય છે, જ્ઞાન ધારામાં જતું નથી, પણ એને કર્મ ધારા કહી છે. એમ જ્ઞાન ધારા અને કર્મ ધારાની મિશ્ર પરિણતિ સાધક દશામાં હોય છે. વિસ્મૃત અનુભવ થી પડીને પહેલા ગુણ સ્થાનમાં આવે ત્યારે વિસ્મૃત થાય, પણ જેને જ્ઞાન દશા ચાલુ રહે છે એવા સાધકને વિસ્મૃત થવાનો સવાલ નથી. કેમ કે એની જે પરિણતિ છે જ્ઞાન ધારા એ નિર્વિકલ્પ છે. એને સંભવ છે, એને વિસ્મૃત થઈ જાય, નિગત સુધી જાય. વિસ્મૃત થાય એમ નહીં, એ મિથ્યાતની તીવ્રતામાં આગળ વધીને, મિથ્યાતમાં આવ્યા પછી મિથ્યાતની તીવ્રતામાં આગળ વધીને, કષાય કલંકમાં આગળ વધીને, પ્રચુર કષાય કલંકમાં, ભાવ કલંક પહોળા, શાસ્ત્રમાં શબ્દ છે નિગુદના જીવના પરિણામને, ભાવ કલંક પહોળા, પ્રચુર કષાય કલંકની પરિણામે થાય છે. એવા અનાદ સાદી મિથ્યા દ્રષ્ટિ એને કહેવાય છે, અનાદિ નહીં પણ સાદી એની શરૂઆત થઈ. એવા સાદી મિથ્યા દ્રષ્ટિઓ નિગોદમાં સર્વકાળે અનંતા હોય છે. આજે અનંતા છે અને સર્વકાળે અનંત હોય છે, એવા જીવો અનંત હોય છે. પણ એ જીવો વધુમાં વધુ અર્ધ પુદ્ગળ પરાવર્તનમાં મુક્તિને પામનારા છે. એ નિગુણમાં પણ અનંતકાળ રહેવાના નથી, અને બીજી ગતિમાં તો અનંતકાળ છે પણ નહીં. એ છોકરી તો જ્ઞાનની વ્યાખ્યા કરી છે. જે જ્ઞાન ઇન્દ્રિયના લક્ષ્ય થાય છે, જે જ્ઞાન શાસ્ત્ર ના લક્ષ્ય થાય છે, એ તો પર નિમિત્ત છે, ઇન્દ્રિય પર નિમિત્ત છે, શાસ્ત્ર પણ પર નિમિત્ત છે, તેને જ્ઞાન કહેતા નથી. એ જ્ઞાન જ નથી, એ તો કહે છે, એને તો અમે જ્ઞાન કહેતા નથી. એ જ્ઞાન નથી તો શું છે? કે એ જ્ઞાન આત્મા સાથે સંબંધ નહીં રાખતું હોવાથી આત્માના સંબંધ વિનાનું જ્ઞાન, એને જ્ઞાન શું કહેવું? જ્ઞાનમય એવો આત્મા, જ્ઞાની આત્મા, જ્ઞાનમય એવો જ્ઞાની આત્મા, એની સાથે જેને સંબંધ નથી, એના એવા પર્યાય જ્ઞાન કહેવું શું? એને જ્ઞાન આપનું નામ આપવું પણ અમને પસંદ છે. એને લોકો ભલે એને જ્ઞાન માને, બાકી અમારી લાઈનમાં એને જ્ઞાન કહેતા નથી એમ કહેવું. લોકો આશ્ચર્ય પામે એવું જ્ઞાન હોય, એવું જ્ઞાન છે, લે છે, દ્રષ્ટાંત એ જ લે છે કે ત્રિકાળી નાયક ભગવાનના આશ્રય વિના, આત્માના લક્ષ્ય વિના, એટલે ત્રિકાળી નાયક ભગવાનના આશ્રય વિના અગિયાર અંગના જ્ઞાનને પણ જ્ઞાન કહેતા, કેટલું વધી વધીને એનો વિકાસ ઉઘાડનો હોય, અગિયાર અંગને નવ પૂર્વ સુધીનો હોય, ચૌદ પૂર્વમાં બાર અંગ પૂરા થાય, પણ અગિયાર અંગને નવ પૂર્વ હોય ભણેલ, હોય પૂર્વ નવ ભણેલ, પણ જો જીવને જાણ્યો નહીં, એટલે ભગવાન આત્માનો આશ્રય કર્યો નહીં, તે સર્વ જ્ઞાન ભાખ્યું સાક્ષી છે આ ગમ્ય. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, શ્રીમદજીનું પદ છે. આટલું બધું અધ્યયન કર્યું કે માત્ર મનનો આંબળો, ઠીક, જેમ માણસને ખંજવાળ આવે અને ખંજવાળી લીએ એટલે એને ખંજવાળ પૂરી થાય, એમ એને શાસ્ત્ર વાંચવાની ખંજવાળ આવે છે અને વાંચી લઈએ એટલે પતી ગયું, જાણે એને કામ થઈ ગયું, મારું મેં કર્યું આટલું. કે છે કે કાંઈ છે એની, મનનો આંબળો છે, બીજું કાંઈ છે
નહીં.
કેટલી કિંમત એની કાઢી? એ કોડી જેટલી પણ એની કિંમત નથી. લોકો આશ્ચર્ય પામે, હા હા, શું શું જ્ઞાન છે, પાણીના પૂરની જેમ બોલે. ભાઈ એ કઈ જ્ઞાન છે, જ્ઞાનની પરીક્ષા એમ થાય. હું વિદવત્તા એ કોઈ જ્ઞાન નથી, અને જ્ઞાન હોય ત્યાં વિદવત્તા હોય એવું કઈ જરૂરી નથી. જ્ઞાન હોય ને વિદવત્તા ન પણ હોય, છતાં આત્મજ્ઞાન તે જ્ઞાન છે ને બાકીનું બધું જ્ઞાન છે.
દેવ જીવનદાર ભગવાન.